તારીખ 23/1/1997, ડાયરીના બોલ નંબર 896 અને 604 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 17.
જ્ઞાન સ્વયંનું અવલોકન કરે એટલે સ્વયંના અનુભવ ઉપર ઉપયોગ લાગે. આમ પોતાનું અવલોકન કરે એટલે શું? જ્ઞાનમાં અનુભવ શું થાય છે? મને મારામાં મારા જ્ઞાનના અનુભવ શું થાય છે? એવી રીતે અવલોકન કરે ત્યારે પરપ્રવેશ ભાવ મીઠા લાગે. કેમ કે સવારની ઠંડી જ્ઞાન એ વખતે પોતાનું અવલોકન કરે તો મારામાં ઠંડીનો પ્રવેશ નથી એમ સ્પષ્ટ માલુમ પડે. મને ઠંડી લાગે છે એ પરપ્રવેશ ભાવ છે, એ મિથ્યા ભાવ છે એમ અવશ્ય લાગે. પરના વેદન રૂપ અભ્યાસ અથવા રાગના વેદન રૂપ અભ્યાસ એ ભૂલ છે એમ પાસે ભૂલ થાય છે એમ પાસે ભૂલ થાય છે. ખરેખર એમ બનતું નથી અને એમ ભાસે તો ભૂલ ભાંગે. ભૂલ ભાસે તો ભૂલ ભાંગે. ભૂલ જ ન જણાય તો ભૂલ કેવી રીતે છૂટે? માટે અનુભવ સંબંધી ભૂલ માટે આ ભૂલ અનુભવની થાય છે. મને ઠંડી લાગે છે એ અનુભવની ભૂલ છે. અનુભવની ભૂલ પોતાના જ્ઞાનના વેદનના અનુભવથી મટે. ભૂલ બે પ્રકારની, એક સમજણની ભૂલ અને એક અનુભવની. સમજણની ભૂલ સાચી સમજણથી મટે. સમજણની ભૂલ એ ખોટી સમજણ છે. ખોટી સમજણ સાચી સમજણથી મટે. અને અનુભવની ભૂલ છે એ અધ્યાસ છે. ખોટો અનુભવ છે, મિથ્યા અનુભવ છે એ સાચા અનુભવથી મટે. અનુભવની ભૂલ સમજણથી ન મટે.
બરાબર.
એનો અર્થ શું થયો કે અનુભવની ભૂલ સમજણથી ન મટે? તમે વાત સાંભળો ને બરાબર સમજી લ્યો માટે તમારી અનુભવની ભૂલ મટી જાય એમ નથી. અનુભવની ભૂલ એ ઉલટો પ્રયોગ છે અને એ સુલટા પ્રયોગથી મટે. ખાલી સમજણ છે ન મટે. સાચી સમજણ આ પ્રકારે થવી ઘટે છે. અનુભવની ભૂલ સાચા અનુભવથી, ખોટા અનુભવની ભૂલ સાચા અનુભવથી મટે એ પ્રકારે સાચી સમજણ થવી જોઈએ. સ્વરૂપ નિશ્ચય અર્થે સ્વભાવને શોધવાના ઉદ્દેશપૂર્વક અવલોકનનો પ્રયોગ અભ્યાસ થવો આવશ્યક છે. અવલોકનમાં એક વાત આ કરી અભ્યાસની પરપ્રવેશમાં હવે પોતાના સ્વરૂપના નિશ્ચય માટે, ઓળખાણ માટે સ્વભાવને શોધવાના ઉદ્દેશપૂર્વક અવલોકનનો પ્રયોગ થવો જોઈએ. જેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો ચાલતા જ્ઞાનમાં સ્વભાવ શું એની શોધ કરવાનો ઉદ્દેશથી પોતાના જ્ઞાનનું અવલોકન ચાલવું જોઈએ. જ્ઞાન પોતાનું અવલોકન કરે, પોતાના સ્વભાવને શોધતો શોધવા માટે એવું એની અંદર અવલોકનમાં ઉદ્દેશ ધારણ કરવો તો સ્વભાવ જડે. અને તો સ્વભાવનો નિશ્ચય થાય અથવા ઓળખાણ થાય. અવલોકનમાં આગળ વધીને આવે છે. એ પણ સ્વભાવને શોધવાની જે વૃત્તિ છે એ પણ તીવ્ર થવી જોઈએ. સવારે કોઈ વિશે ચર્ચા ઉપરથી તીવ્ર ચાલવી જોઈએ. તીવ્ર ચાલવાથી શું થાય કે આડેઅવળે બીજે લક્ષ ન જાય અને એક ધારો પ્રયત્ન સરખો ચાલે. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિપૂર્વક, સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એટલે શું કે રાગના ધુમાડામાં જ્ઞાન ઢંકાઈ ગયું છે, જેમ ધુમાડામાં અગ્નિ ઢંકાઈ જાય એટલે એમાંથી સૂક્ષ્મપણે જે જ્ઞાન છે એને પકડવાનું છે. રાગ સ્થૂળ છે અને જ્ઞાન સૂક્ષ્મ છે, અને જ્ઞાનમાં પણ જ્ઞાનનો અનુભવ છે એ વધારે સૂક્ષ્મ છે. નહીતર તો આમ જ્ઞાન પકડાય, જાણું છું એટલે, જાણવાથી નથી પકડવું, અનુભવ દ્રષ્ટિથી જ્ઞાનને પકડવું છે. અહીંયા હું જ્ઞાન છું જ્ઞાન છું એમ એમ સીધું પકડાય એમ નહીં, અનુભવ દ્રષ્ટિથી જ્ઞાનને પકડવું છે. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનું અવલોકન થાય. અવલોકન જ્ઞાન વિશેષ કરશે. અવલોકન કરનાર કોણ છે? જ્ઞાન વિશેષ. કોનું અવલોકન કરે? જ્ઞાન સામાન્ય. અને જ્ઞાન સામાન્ય સૂક્ષ્મ છે માટે અવલોકન એ સૂક્ષ્મ થવું જોઈએ. અને એ સૂક્ષ્મ અવલોકનમાં પણ અનુભવ શું થાય છે એનો અનુભવનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. એવા અવલોકનમાં પ્રસિદ્ધ અથવા પ્રગટ સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે. જ્ઞાન સ્વભાવનો પત્તો ક્યારે લાગે છે એ પ્રશ્નનો ઉત્તર સિદ્ધ થાય. એવા પ્રશ્નનો આ સિદ્ધ ઉત્તર થાય કે જ્ઞાન સ્વભાવ લક્ષમાં ક્યારે આવે, કે સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનું અવલોકન થાય, અને એ અવલોકનમાં જે પ્રગટ સ્વસંવેદન છે તેના દ્વારા જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે, તેના આધારે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે. આ વાત ઇન્દ્રચંદ્ર આચાર્ય પરિશિષ્ટમાં લક્ષ લક્ષણની ચર્ચામાં કરી છે. જ્ઞાન પ્રસિદ્ધ જ છે. સંસ્કૃત શબ્દ એમ પડ્યા છે કે પ્રસિદ્ધ હિ જ્ઞાનમ. કેવી રીતે પ્રસિદ્ધ છે? જીવને જાણે છે માટે પ્રસિદ્ધ છે એમ અહીંયા નથી લીધું. આ બધું જણાય છે માટે મારું જ્ઞાન છે એમ નહીં. પ્રગટ જ્ઞાન કેવી રીતે લેવું છે? માત્ર જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની પ્રસિદ્ધિ હોવાથી જ્ઞાન માત્રની, માત્ર જ્ઞાનની સ્વસંવેદનથી પ્રસિદ્ધિ હોવાથી જ્ઞાન પ્રગટ છે, જ્ઞાન પ્રસિદ્ધ છે. એ રીતે જ્ઞાનની પ્રસિદ્ધિ લીધી છે, વેદનથી પ્રસિદ્ધિ લીધી છે, જાણવાથી નથી લીધી. અહીંયા કહે છે કે સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનું અવલોકનમાં પ્રગટ સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે. અહીંથી જ્ઞાન સ્વભાવનો પત્તો લાગે છે સ્વસંવેદન દ્વારા. ચર્ચા ચાલે છે એટલે આ બોલ કાઢ્યો છે. ચર્ચા ચાલે છે આ વિષય ઉપર. હું સમજાય ત્યાં પૂછું પણ છે વિષય થોડો સૂક્ષ્મ, પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. પોતાના સામાન્ય જ્ઞાનને અવલોકનમાં લઈએ અને એ સામાન્ય જ્ઞાન જે વેદન સ્વરૂપ છે એના દ્વારા જ્ઞાન સ્વભાવ લક્ષ ગોચર થાય છે. એ સિવાય જ્ઞાન સ્વભાવ લક્ષ ગોચર થવાનો કોઈ બીજો પ્રકાર નથી. એ અમૃતચંદ્રાચાર્ય લક્ષ લક્ષની ચર્ચામાં લીધો છે. પ્રશ્ન તો ત્યાં એવો ઉઠેલો છે કે સ્વસંવેદન પર્યાય છે, તમે કહો છો કે સ્વભાવ લક્ષ ગોચર થાય છે. મારે સ્વભાવ લક્ષ ગોચર કરવો છે પણ સ્વસંવેદન તો પર્યાય છે.
જોવાનો
દ્રષ્ટિકોણ બદલવો, પર્યાય ને દ્રવપણે જો, એટલે પર્યાય ને દ્રવ ની પ્રધાનતા થી જો, એમાં દ્રવ્યત્વ છે. પર્યાયમાં પર્યાયત્વ પણ છે, એક ન્યાયથી, એક દ્રષ્ટિકોણથી, એક ન્યાયથી, અને એક ન્યાયથી પર્યાયમાં દ્રવ્યત્વ પણ છે. એવી જ રીતે દ્રવ્યમાં દ્રવ્યત્વ પણ છે અને દ્રવ્યમાં પર્યાયત્વ પણ છે. અનંત પર્યાય અનાદિ અનંત પર્યાયોનું પિંડ તે દ્રવ્ય છે. ટોડલ મરજીએ વ્યાખ્યા કરી, મોક્ષવાદ પ્રકાશકમાં એવી વ્યાખ્યા કરી છે. નિશ્ચયાભાસીને સમજાવે છે પોતે, ત્યારે કહે છે કે નિશ્ચયાભાસી કહે છે અમને તો પર્યાયને કાંઈ ઓળખીએ બોળખીએ નહીં, અમે તો દ્રવ્યને સમજવા માગીએ છીએ, દ્રવ્યને પકડીને બેઠા છીએ. ઉભો રે દ્રવ અનાદિ અનંત પર્યાયનો પિંડ છે તને ખબર છે? એટલી પર્યાય જ છે જાય એની અંદર. શું કીધું? વ્યવહારાભાસી છે એ પર્યાય ના પર્યાયત્વ થી ભડકે છે. એમાં પણ દ્રવ્ય દ્રવ્ય છે, માટે દ્રવ્યત્વ છે. જેમ એક પણ પાંદડું છે એ વૃક્ષનું અંગ છે માટે એમાં વૃક્ષત્વ છે. પાંદડું પાંદડું પણ છે એમાં વૃક્ષત્વ છે, કેમ કે વૃક્ષત્વ બધે વ્યાપ્યું છે. મૂળમાં પણ એ વ્યાપ્યું છે, થડમાં પણ વ્યાપ્યું છે, ડાળીમાં વ્યાપ્યું છે, પાંદડામાં, ફળમાં, ફૂલમાં બધે વૃક્ષત્વ વ્યાપેલું છે. એ બધું થઈને એક વૃક્ષ છે. દરેક અંગ સેપરેટ પણ છે, જોઈન્ટ પણ છે. આંગળી આંગળી પણ છે અને શરીરનું અંગ પણ છે. આંગળી છે અને શરીરનું અંગ નથી એમ કહી શકશો? આંગળી માત્ર આંગળી છે પણ શરીરનું અંગ નથી, નહીં કહી શકો.
શરીર વગર આંગળી લેવો કેમ?
કોની આંગળી છે? શરીરની આંગળી છે, શરીરનો અવયવ છે. અવયવ વિના જ્ઞાન વિના અવયવનું યથાર્થ જ્ઞાન હોય નહીં. તું એમ કે છે કે સ્વસંવેદન પર્યાય છે, તો દ્રવ્યના જ્ઞાન વગર તને પર્યાયનું જ્ઞાન થયું ક્યાંથી? તારું જ્ઞાન સાચું નથી. સ્વભાવ લક્ષમાં આવે છે સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે. શું છે કે સ્વભાવની જે નિર્વિકલ્પતા છે એ સ્વસંવેદનમાં છે, છે કે નહીં? સ્વભાવ નિર્વિકલ્પ છે તો સ્વસંવેદન પણ નિર્વિકલ્પ છે. સ્વભાવની નિર્વિકલ્પતા, સ્વભાવની પ્રત્યક્ષતા, સંવેદન પણ પ્રત્યક્ષ છે. જ્ઞાન સ્વયં જ્ઞાનને વેદે છે, એમાં પુરુષપણું ક્યાં રહ્યું? વૈદ્ય વેદક ભાવ એક જ પર્યાય છે. વૈદ્ય ભાવે પણ પર્યાય છે ને એ જ પર્યાય વેદક ભાવે છે, બે પર્યાય નથી. વૈદ્ય વેદક ભાવને પર્યાય એક હોવાથી પ્રત્યક્ષ છે. સ્વભાવની નિર્વિકલ્પતા, પ્રત્યક્ષતા, નિર્વિકારતા આદિ ભાષે છે, એકાંત શુદ્ધ છે, જ્ઞાન વેદન છે, એમાં પર પ્રવેશ થતો નથી. માટે તે એકાંતે શુદ્ધ છે, અનાદિથી બધાનું જ્ઞાન વેદન એકાંતે શુદ્ધ જ છે. જો તને એવી ખબર પડે તો, અત્યાર સુધી ખબર નહોતી, તને એનો રાજીપો આવવો
જોઈએ.
જેમ કોઈ તમને એમ કે ભાઈ તમે શું કરવા ભીખ માંગો છો? તમારા બાપ દાદા એમની પાસે ડોમ ડોમ સાહેબી હતી અને એમણે કદી ધંધામાં નુકસાન કર્યું નથી. દોલત તમારા ઘરમાં હોવી જ જોઈએ. એમાં કોક ખબર પડે કે ભાઈ તમારા ઘરમાં દોલત છે એ આ જગ્યાએ દાટેલી છે, અને કહેનાર ઉપર વિશ્વાસ આવે કે બરાબર છે. મારા બાપ દાદાને આ લોકો તો એનો સંબંધ હતો અને સાથે રહેલા છે, બહુ ફેમિલિયારિટી હતી. આ માણસ ખોટું કહે નહીં આપણને. દોલત જોયા વગર એને ખુશી થાય કે ન
થાય?
મારું દરિદ્રપણું ગયું, મારું દરિદ્રપણું ગયું. અથવા એમ ગયેલું આપણે બીજી રીતે એમ કહેનાર નીકળે કે ભાઈ તમારી તમારું ધન છે એ અમારે ત્યાં મૂકી ગયા છે. સંજોગો વસાત એવું હતું કે તમારે ત્યાં સહી સલામતી નહોતી દેખાતી, અમારે ત્યાં મૂકી ગયા હતા. શું કરો ભીખ માંગો? અમારે ત્યાં છે બધું તમારું જ છે, અમારું નથી કાંઈ. અમે તો તમારે ત્યાં નોકરી કરતા હતા, પણ અમારા ઉપર વિશ્વાસ હતો એટલે અમારે ત્યાં મૂકી ગયા હતા. તમારે ભીખ મગવાની જરૂર નથી એમ કોઈ કહેનાર નીકળ્યા તો સાંભળીને ફરી જતા ઉડી જાય કે
નહીં.
હજી ધનનું પોઝિશન નથી લીધું, એને કબજામાં નથી, પણ એને ઉડી જાય કે સ્વભાવની નિર્વિકલ્પતા, સ્વભાવની પ્રત્યક્ષતા, એ બધું પરોક્ષ છે. અહીં તો સ્વભાવ પ્રત્યક્ષ જોવા મળે છે. સ્વસંવેદનની પ્રત્યક્ષતા દ્વારા સ્વભાવ પ્રત્યક્ષ જોવા મળે છે, નિર્વિકલ્પતા જોવા મળે છે, પ્રત્યક્ષતા જોવા મળે છે, નિર્વિકારતા પણ જોવા મળે છે. અનંત સુખાદી અનંત સામર્થ્યના અસ્તિત્વ ગ્રહણથી અનંત સુખ વગેરે આદિ, એટલે અનંત સુખ વગેરે અનંત ગુણોનું અનંત સામર્થ્ય, એની હયાતી મોજૂદગી પોતા રૂપે ગ્રહણ થાય છે. અને એ ગ્રહણથી સ્વરૂપ મહિમા છે એ ઊંડી ઊંટી પડે છે, એકદમ અંદરથી ફોર્સથી સ્વરૂપ મહિમા આવે. હું આવો મહાન છું કે હું આવો છું, જોરથી આવે. અને આત્મરસ આવે છે એ મહિમામાં. શેનો રસ આવે છે? આત્મરસ આવે છે. કેટલો આવે છે? અત્યંતપણે આવે છે. અત્યંતપણે આત્મરસ અહીંયા જે ઉત્પન્ન થયો તેને અહીં સુધારસની સંજ્ઞા મળે છે. કૃપાળુ દેવે એને સુધારસ 471-472 પત્રમાં સૌભાગ્યભાઈનું ધ્યાન ખેંચવા માટે સુધારસ શબ્દ, કે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે, મુખને વિશે વર્ષે છે, મોઢામાં જેમ અમીરસ છૂટે તો ભાવતી ચીજ ભાડે ત્યારે માણસ નથી, મોઢામાં પાણી આવી ગયા,
પાણી પડી ગયા,
બહુ જ ખાટું ભાવતું ને એવું, પણ હવે ખાટી ચીજ કહેવાય. આ નાનપણમાં છોકરાઓ કાતરા નથી ખાતા, બહુ ખાટા, એના છોકરાને બહુ ભાવ્યું, જોવે ને ત્યાં એને મોઢામાં પાણી આવવા માટે, ખાટી ચીજ છે ને. એમ અહીંયા સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે, સિમિલી આપે છે, પર્યાયમાં પ્રગટ થાય છે ને આત્મરસ, એટલે પર્યાયને મુખ લીધું છે. ખાલી સુભાષભાઈ ની પોસ્ટકાર્ડ લીધું છે 471 એટલા માટે કે એમને જિજ્ઞાસા જાગે અને એની શોધ કરે, કારણ કે શોધ કર્યા વગર નહીં મળે એ ખબર હતી. અંદરમાં પોતે શોધ નહીં કરે ત્યાં સુધી સ્વભાવનો પત્તો નહીં લાગે. એટલે જિજ્ઞાસા જગાડવા માટે લીધો. તો ખુલ્લા કાગળમાં સુધારસ વાત લખી હતી એ વિષયના કુતૂહલ વૃત્તિ જગાડવા માટે લખી હતી. એટલી બધી ચર્ચા કર્યા પછી પણ એ ક્યાંય બહાર નીકળતા નથી. એ ઉપરાંત સ્વસન્મુખી પુરુષાર્થ થાય છે. મહિમા ઉપરાંત બીજો ફેક્ટર, એક મહિમાનો અને બીજો પુરુષાર્થ, સ્વરૂપ સન્મુખતા પુરુષાર્થ થાય છે. આ સ્વરૂપ નિશ્ચયની વિધિ અને યથાર્થ પરિણામ છે. તમને વાતવી દે અવલોકનને
જી,
એ રીતે સ્વરૂપ નિશ્ચય થાય છે અને એ સ્વરૂપ નિશ્ચયનું યથાર્થ પરિણામ છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી એટલે કે સ્વરૂપ લક્ષમાં આવ્યા પછી, લક્ષ ગોચર થયું, લક્ષણ થયું, સંવેદન લક્ષણ થી લક્ષ ગોચર થયું, જે સર્વ પરિણામો સ્વરૂપ લક્ષે જ થાય છે. પછી સ્વરૂપ જ એટલું અદભુત છે, એ લક્ષ થયું પછી લક્ષ છૂટે નહીં. પરિણામો ગમે તે થાય, લક્ષ એ જરૂરી આવે. સર્વ પરિણામ આત્મા સંબંધીના એમ નહીં, ઉદયના પરિણામો સ્વરૂપ લક્ષ્ય થાય. સર્વ પરિણામો એક જ લક્ષ્ય થાય, લક્ષ થાય નહીં. એમ થતું હોવાથી લક્ષનું મહત્વ ઘણું છે, લક્ષ ફરતું નથી એનું મહત્વ ઘણું. એક વખત લક્ષ થઈ ગયું નથી, પછી સ્વભાવ થાય કે અસ્વભાવ થાય, લક્ષ ફરે
નહીં.
નિશ્ચય થયો એટલે એક નિશ્ચયની પરિણતિ થઈ જાય છે. સર્વ પરિણામો સ્વરૂપ લક્ષ્ય થાય છે. પરિણામોમાં શુભ અશુભ ભાવોનું મહત્વ નથી, પણ લક્ષ્ય કોના ઉપર છે એનું મહત્વ છે. આપણે ઘણી વાતો કરે એના ઉપરથી શું તારવીએ છે, કહેવા શું માગે છે, એનો અર્થ શું, કે એ કયા લક્ષ્ય વાત કરે છે એ પકડવાની, સમજવાની આપણી કોશિશ હોય છે કે નહીં. તો એ શું વાત કરે છે એના ઉપર મહત્વ નથી હોતું. કોઈ અવળી સવળી વાત કરીને પણ પોતાના લક્ષ્ય બિંદુ ઉપર જતો હોય છે. વેચવા આવ્યો હોય લેવાની વાત કરે, માલ પોતાનો વેચવો હોય તો આ ભાવમાં હું લઉં, બોલો છે કોઈને વેચવો છે માલ, એમ કે એમ કરીને માલ વેચી નાખે છે. એટલે ભાઈ એવો વેચવાની વાત, ઉલટી સુલટી કરે છે કે બધા. એવી રીતે શુભાશુભ ભાવનું મહત્વ નથી. જ્ઞાનીના અશુભ ભાવ કેમ થયો, ના શુભ ભાવ કેમ થયો એનું મહત્વ નથી. એનું લક્ષ્ય ક્યાં છે એનું મહત્વ છે. જેમ અજ્ઞાનીને અશુભ નથી થતો અને શુભ થાય, જેમ કે આ મુનિ થઈ ગયા, દ્રવ્યલિંગી મુનિ છે, અશુભ ભાવ કરતા નથી, એકલા શુભ ભાવ મારી છે, તો કે એનું લક્ષ્ય ક્યાં છે. અમને શુભાશુભની કિંમત નથી, એનું લક્ષ્ય ક્યાં છે એની. યથાર્થ કિંમત એ રીતે ઝંકાય છે, લક્ષ પકડીને બીજી રીતે. પોતાનું તો લક્ષ છે નહીં, સામાન્ય લક્ષ પકડી શકે,
પોતાનું
લક્ષ થાય તો પોતાના લક્ષ પ્રમાણે માપે. કેવી રીતે માપે? પોતાના લક્ષ પ્રમાણે માપે, ભૂલ થાય. ગુરુદેવ બહુ કહેતા, નાની ની વાત આવે ત્યારે એવી રીતે કહેતા, ભાઈ એમ કે છોકરો કોઈ એમ કે ભાઈ મારા આમ પહેલાં તો એવું હતું ને કે ભાઈ કાપડનો ટકો આટલા હાથનો છે, ચોવી હાથમાં તાકો છે, એક હાથમાં એક ગજ કહેવાતો મને ગજ છે, પણ એ છોકરાનો હાથનો કામ આવે, મોટા માણસ વાત છે, છોકરાનો હાથ નાનો હોય એનાથી બાપાની વાત નથી, એમ એવી રીતે ઘણી વાતો કરતા. મત આપવાનો અધિકાર કોને છે? પુખ્ત વયનાને છે, બાળકોનો મત ન કામ આવે. પ્રવૃત્તિ તો પરદ્રવ સાથે પરિણામોમાં શુભાશુભ ભાવોનું મહત્વ નથી, પણ લક્ષ્ય કોના ઉપર છે તેનું મહત્વ છે. તદ અનુસાર આરાધના અને વિરાધનાનો આધાર છે. લક્ષ્ય અનુસાર આરાધના અને વિરાધનાનો આધાર છે. સ્વાનુભવ એટલે આત્માનો અનુભવ સ્વરૂપના ઉક્ત નિશ્ચય સાથે પ્રતિબદ્ધ છે. એટલે જેને આવા સ્વરૂપનો નિશ્ચય થાય, સ્વરૂપનું લક્ષ્ય થાય, એને સ્વાનુભવ થાય થાયને એની સાથે બંધાયેલો છે, અનુભૂતિ છે એની સાથે બંધાયેલી છે. ઉપાડદેવે અંગ કહ્યું છે, સમ્યક દર્શનનો સ્વાનુભવનો અંગ કહ્યું છે, સ્વરૂપ નિશ્ચયને અસ્તિત્વ ગ્રહણને અંગભૂત કહ્યું છે. હા, અને આમ સંકેત કીધું છે, સંકેતનું કારણ બીજું શું સ્વરૂપ જેનો બદલો વાળી ન શકાય એવું પરમાત્મા પદ જેમણે કઈ પણ અપેક્ષા વિના આપ્યું. નમસ્કાર વચન માત્ર કરુણાશીલપણાને લીધે આપ્યું, તેમને સરળતા નિષ્ફળતા આદિ ગુણોની વાત કરવાની શક્તિ નથી. પોતે પણ ક્યાં એમ લખ્યું, એમને નિષ્કારણ કરવાની વાત કરવાની શક્તિ નથી, એમની તો શક્તિ ઘણી હતી સ્વયં. પરંતુ જેના વચનથી આત્મ સ્વરૂપ સહજમાં પ્રગટે અને જેમના ગુણ સ્થમનથી પણ આત્મ સ્વભાવ પ્રગટે છે, તેમ જાણી સત્પુરુષનું ઓળખાણ થવા માર્ગબોધ પ્રકાશ્યો. માર્ગબોધ એટલે શું? જે બોધથી ઉપાયનો પત્તો લાગે, વિધિનો પત્તો લાગે એને માર્ગ બોધ કહે છે. તે પ્રકારે બહુમાન ભક્તિ માત્ર આત્મકલ્યાણના હેતુથી નિરૂપણ કરી તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર કોઈ કઈ આપે કોઈ કઈ આપે કોઈ કઈ આપે પણ તો પરમાત્મા પદ આપ્યું એમ લીધું છે એનો બદલો શું અને તે પણ નિષ્કારણ કરુણાથી એમના વચને આત્મ સ્વરૂપ સહજમાં પ્રગટે એટલો તો વચન અતિશય છે અથવા એવું નિમિત્તત્વ છે ભગવાન અને ભક્તિની અંદર દર્શનનું અણાય છે એ રીતે સત્પુરુષના બહુમાન અને ભક્તિથી દર્શનનો અણાય છે
કોઈ પણ ભૂમિકામાં આત્મલક્ષ્ય ભક્તિ
હોય તો એમાં દર્શનમાં કોઈ પણ ભૂમિકામાં જો આત્મલક્ષ્ય ભક્તિ હોય આત્મકલ્યાણનું લક્ષ્ય તો પહેલેથી પ્રવેશ કાળથી જ આત્મકલ્યાણનું લક્ષ્ય તો રહેવું
જોઈએ
ઘણા ક્ષેત્રો છે કાર્યક્ષેત્રો તો દુનિયામાં ઘણા પ્રકારના છે આ પ્રકારનું જે કાર્યક્ષેત્ર છે એ તો કેવળ આત્મકલ્યાણ કરવા માટે જ છે એટલે પ્રવેશ કરનારે આ આત્મકલ્યાણના લક્ષ્યે જ પ્રવેશ કરવો જોઈએ પછી બધું સીધું ચાલે કોઈ પણ ભૂમિકામાં પછી જે પરિણામ ચાલે એ બધા સીધા સવળા ચાલે એટલી વાત ચોક્કસ કરી લેવી જોઈએ પ્રારંભથી જ એકદમ ચોક્કસ કરી લેવી જોઈએ બહુ સરળ પડે આગળ વધવું બહુ સુગમ પડે બહુ શું છે કે આત્મકલ્યાણ પણ કરવું છે જગતમાંથી પણ અમુક 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 આમ કોઈ ને કોઈ વાત સાથે હોય છે એટલે જે અનાદિનું લક્ષ્ય છે જગતના પદાર્થોનું એ ગયું નથી ઘણો વિકલ્પ આત્મકલ્યાણના લક્ષ્યનો થતો હોય તો પણ ઓલું ગયું લક્ષ્ય નથી ગયું અને જ્યાં સુધી એ લક્ષ્ય છે ત્યાં સુધી દ્રષ્ટિ માલિન છે એટલે પહેલું સંકેત ન થાય પહેલું સંકેત ન થાય એટલે સત્પુરુષ ઓળખાય નહીં એટલે પેલું તપાસવાનું આવે છે હવે તું જો તારે ખરેખર જોઈએ છે એ જ પહેલાં તપાસી લે ખરેખર જોઈએ છે તે ઉપર ઉપરથી આવ્યું છે ખરેખર જોતું હોય તો બહુ મોટી વાત છે અને નહીંતર આવું અનંત વાદ્ય કર્યું છે લક્ષ્ય ફેરવું નથી દ્રષ્ટિ મળી રહી છે અને સત્સંગ આદિ ઉપાય છે સત્સંગ નથી મળે એવું કાંઈ નથી દ્રષ્ટિ મલિન પાયાની વાત બરાબર સાફ હોવી પછી આગળ સરળતાથી માર્ગ મળે
માત્ર આત્મ જોઈ અને કલ્યાણ જોઈએ બીજું કઈ નથી
એ પાકું કરું
સુખદામયાનંદ સુશાંત જહિ નિરરાત રહે તદ જ્ઞાનમયી પર पर शांति अनंत सुधामय जे प्रणामोपदते वरते जयते प्रणामोपदते वरते जयते
परम कृपालु श्री सद्गुरु देवनो जय हो दिनवाणी मातनो जय हो सनातन दिगंबर जैन धर्मनो